સર્વ વિદ્યામાં પારંગત બનીને મનમોહન મથુરામાં પધાર્યા છે. વૃદ્ધાવસ્થાને લીધે મહારાજા ઉગ્રસેન રાજકાજમાં ખાસ ધ્યાન આપી શકતા ન હતા. આથી વિવેકી ઉગ્રસેને સર્વ સંપત્તિ શ્રી કૃષ્ણના ચરણમાં અર્પણ કરી કહ્યું, કૃષ્ણ, તે મને માન આપી ગાદી આપી, પણ આ અવસ્થામાં મારાથી આ રાજ્યનો ભાર નહીં ખેંચાય. ભલે રાજા તરીકે મારું નામ રહ્યું, સત્તાનો દોર તારા હાથમાં સોંપું છું. મહારાજા ઉગ્રસેન વતી શ્રી કૃષ્ણએ રાજકાજ સંભાળવા માંડ્યો. સવારથી તે સાંજ સુધી અનેક પ્રચંડ પ્રભાવશાળી રાજપુરુષો સાથે મહત્ત્વની ચર્ચા વિચારણા કરે છે, પણ કોણ જાણે કેમ મનમોહનનું મન માનતું નથી. માથા પરનો સુવર્ણ મુકુટ ભારે 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 જણાય છે. સાંજે રાજકાજ પતાવીને રાજમહેલની અગાસીમાં બેસી પ્રજના વિચારોમાં ખોવાઈ જાય છે. અરે, મારી યશોદા મૈયા ત્યાં આંગણામાં બેઠી બેઠી મારી પ્રતીક્ષા કરતી હશે. મારા વિયોગમાં એ રડતી કકડતી હશે, મારો લાલો મારો લાલો આજે આવશે કાલે આવશે એમ આશામાં ને આશામાં એ દાડા ગણતી હશે. મારા નંદબાબા યાદ કરતા હશે, મારા બાલસખાઓ યાદ કરતા હશે, ગાયો મારે માટે ઝૂરતી હશે. વ્રજના વિચારો આવતા શ્યામ સુંદરનું હૈયું ભરાઈ આવ્યું. આંખો અશ્રુભીની બની. શૂન્ય નજરે કનૈયો મથુરાથી વ્રજ જતી દૂર દૂરની કેડીઓ નિહાળી રહ્યો. મહારાજ, ભોજન તૈયાર છે, જમવા પધારો, ઉદ્ધવે કહ્યું. પ્રભુએ પ્રેમથી અશ્રબિંદુ લૂછ્યા અને ઘરઘરે સાદે કહ્યું, ઉદ્ધવ, આજે જમવાની ખાસ ઈચ્છા નથી. કેમ પ્રભુ, રોજ આમ કેમ બને છે? રોજ આપને માટે ભાત ભાતના ભોજન બને છે, એના સ્વાદમાં કોઈ ખામી હોય છે કે શું? ના ઉદ્ધવ, ખામી ભાવની છે. ભાવ વિનાનું ભોજન જમવું મને ગમતું નથી. વ્રજમાં યશોદા મૈયા માત્ર માખણ ને બાજરાનો રોટલો આપતી, પણ જે ભાવથી મને ભોજન કરાવતી એવા ભાવનાના અહીં દર્શન થતા નથી. જ્યાં ભાવ નથી ત્યાં ભોજન કરવામાં પણ મજા આવતી નથી. વ્રજના સૂકા રોટલાની આગળ અહીંના ઘેબર ફિકપ જણાય છે. ગોકુળની ગોપી છાલિયામાં છાસ પાતી અને હું થઈ થઈ કરતો નાચતો, આહા આહા, ક્યાં એ દિવસો અને ક્યાં આજના દિવસો. આમ કહેતા જ શ્યામ સુંદરથી એક ભારે નિશાસો નખાઈ ગયો. પ્રભો, કંઈક તો આરોગો, ઉદ્ધવજીએ આગ્રહ કર્યો. ભલે ત્યારે ભોજનનો થાર અહીં જ મંગાવો, રુચિ પ્રમાણે થોડુંક જમી લઉં. એક દિવસ એક દાસી ભોજનનો થાર અગાસીમાં મૂકીને વાયુ ઢોરતી ઊભી રહી. યમુના જળની જારી લાવી મધમત્તો મુખવાસ આપ્યો. શ્યામ સુંદરે રુચિ પ્રમાણે ભોજન કર્યું. વધેલી પ્રસાદી ઉદ્ધવજી આરોગી ગયા. પ્રભુને મુખવાસ ધરતા ઉદ્ધવજીએ પૂછ્યું, પ્રભુ, એક વાત પૂછું. શ્યામ સુંદરે સમગ્ર મમતાને વાણીમાં ઘૂંટતા કહ્યું, ઉદ્ધવ, મને પૂછતા સંકોચ થાય એવી તે શી વાત છે? જે પૂછવું હોય તે ખુશીથી પૂછ. પ્રભો, આપ હમણાંના ઉદાસ કેમ રહો છો? ભોજન કરવા બેસો છો ત્યારે પણ ભાવ વિના ઓરિયા ભરો છો. ગઈકાલે હું ચરણચંપી કરતો હતો અને આપ ઊંઘી ગયા. ઊંઘમાં પણ રાધે રાધે કહીને રડતા હતા. આ રાધા છે કોણ? ઘણીવાર અગાસીમાં પણ મેં આપને રડતા જોયા છે. એવી કઈ વેદના છે કે જે આપના અંતરને કોરી રહી છે? હું એ જાણવા માગું છું. ઉદ્ધવજીનો આ પ્રશ્ન સાંભળતા જ કમલનયનના નેત્ર અશ્રુભીના બન્યા. પોતાની જાતને એ સંભાળી ન શક્યા. પ્રેમ વિવર થતાં જ ઉદ્ધવજીના ખોરામાં ઢળી પડ્યા અને નાના બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. ઉદ્ધવજીએ પ્રભુએ આપેલા પ્રસાદી પીતાંબરથી પ્રભુના અશ્રુ લૂછ્યા. એમનું હૈયું પણ ભરાઈ આવ્યું. ઉદ્ધવજીએ પ્રભુને શીતળ જળનું પાન કરાવ્યું. જરાક સ્વસ્થ થતાં પ્રભુએ ગદગદ સ્વરે કહ્યું, ઉદ્ધવ, હું સા દુઃખે દુઃખી છું એવું પૂછનાર મથુરામાં એક તું મળ્યો. તું જ મારી માનસિક વેદનાને સમજી શક્યો છે. અહીં અનેક યાદવો છે, એમાં કેટલાક આર્થ છે, કેટલાક અર્થાથી છે, કેટલાક જિજ્ઞાસુ છે, જ્યારે કોક ધ્યાની જ્ઞાની પણ છે, ત્યારે ભક્ત માત્ર તું જ છે. એકલો ભક્ત જ મારા હૃદયને સમજી શકે છે. તમે ખરેખર મારા મર્મસ્થાનને પકડ્યું છે. અહીં મથુરામાં મને બીજું દુઃખ પણ શું છે? મથુરા જેવી મહાસમૃદ્ધ નગરી છે, મોટા મોટા મહાલયો છે, સુંદર ઉદ્યાનો છે, રમ્ય તળાવો છે, ખાધે પીધે કોઈ વાતનું દુઃખ નથી. અહીં માત્ર ઉણપ હોય તો પ્રેમની છે. બ્રજવાસીઓ જે પ્રેમથી મને નવડાવતા હતા, એવા પ્રેમની તો અહીં ઝાંખી સરખી પણ થતી નથી. ઉદ્ધવ, અહીં મારા માતા પિતા છે, પરંતુ સાચા માતા પિતા તો ગોકુળમાં છે. એ મને અહીં રહે રહે યાદ આવે છે. મારી ગંગા ગાય યાદ આવે છે. ત્યાંની ગાયો તો મને જોયા વિના ખડ પણ ન ખાય. આહા, ગ્વાલબાલોના પ્રેમની સી વાત કરું. રોજ અમે ભેગા ગાયો ચરાવવા જઈએ. મને ભાવતી વસ્તુ ભાવ કરીને ઘેરથી બાંધી લાવે, મને પ્રેમથી ખવડાવે, ત્યારે જ એમને ચેન પડે. મારા માટે જ જંગલી પુષ્પોની માળા બનાવે, મોર પીંછાનો મુગટ બનાવે, કુમરા પાંદડા તોડીને પથારી બનાવે, મને સુડાવે, મને આનંદિત કરવા તરહે તરહેના ખેલ કરે. ઉદ્ધવ, એ બધું મારાથી સી રીતે ભૂલી શકાય? ઉદ્ધવ, એટલું સમજી લેજે, હું ભોગનો ભૂખ્યો નથી, ભાવનો ભૂખ્યો છું. મથુરામાં મને રાજભોગ મળે છે, ત્યાં વ્રજમાં પણ આરોગવાતા અહીં રૂચિ પ્રમાણે કોરિયો બે કોરિયા ભરું છું, પણ મને આનંદ આવતો નથી. અહીં ભોજન કરવા બેસું છું અને મને મારી યશોદા માં યાદ આવે છે. હું રમવા ગયો હોઉં તો કાલાવાલા કરીને ઘેર બોલાવી લાવે. આ ખાવું છે, તે ખાવું છે, એમ કરીને મને પ્રેમથી આરોગાવે. ઉદ્ધવ, હું મારા સ્વજનોથી વિખૂટો પડ્યો છું. એમની યાદ મારા દિલને પરે પરે કોરી રહી છે. મારા સાચા સ્નેહીજનો તો વ્રજમાં છે. કોઈ ભૂલ્યો ભટક્યો વ્રજવાસી મથુરામાં આવે છે કે નહીં એ જોવા હું અહીં અગાસીમાં કલાકોના કલાકો ઊભો રહું છું. કોઈ ગોવાળણીને જોઉં છું અને મને મારા ગોકુળની ગોવાળણી યાદ આવે છે. અરે, દૂર દૂરની કેળી પર જતી એ ગોવાળણીની મારી ગોકુળની તો નહીં હોય, અને મારાથી એને સાદ દેવાઈ જાય છે, પણ મારો સાદ એને બાપરીને ક્યાંથી સંભળાય? ઉદ્ધવ, તન મથુરામાં છે, પણ મન ગોકુળમાં છે. બીજાની વાત તો બાજુએ રહી. મારી મૈયા મારા વિના દાડા કેવી રીતે કાઢતી હશે? મારા વિના એની એક એક પર યુગયુગ જેવી જતી હશે. નંદ બાબાને વિદાય આપતી વેળાએ કહ્યું હતું, બાબા, હું વહેલો વહેલો વ્રજમાં આવીશ, પણ ઉદ્ધવ, આજ સુધી હું ત્યાં જઈ શક્યો નથી. એમની દશાનો વિચાર આવતા મારું અંગે અંગ ધ્રુજી ઉઠે છે. ઉદ્ધવ, મથુરા મહાન નગરી છે એની ના નહીં, પણ ગોકુળ એ તો ગોકુળ જ છે, એની તોલે તો ઇન્દ્રપુરીએ ન આવે. પ્રભુ, આવો વ્યર્થ વલોપાત કરીને શા માટે દુઃખી થાવ છો? નાના હતા ત્યારે ગોકુળમાં રમ્યા, હવે તો તમે મોટા થયા, મથુરાના રાજા થયા, હવે બાળકો સાથે રમવું ન શોભે, હવે તો રાજપુરુષો સાથે રાજકાજની ચર્ચા કરવાની હોય. ઉદ્ધવ, વ્રજના એ દિવસો ભૂલ્યા કેમ ભૂલાય? અહીંનું કઢિયેલ દૂધ ત્યાંની છાશ કરતાં ફિક્કું લાગે છે, અહીંના મણી કરતાં યમુનાજીના પથરા વધુ વાલા લાગે છે, અહીં રાજપુરુષો સાથે રાજકાજની વાતો કરતાં કંટારો ચડે છે, જ્યારે ત્યાંના ગ્વાલબાલોનો સંઘ ઘડીભર માટે છોડવો ગમતો નથી. પ્રભુ, આપની બધી વાત સાચી. હવે જે પરિસ્થિતિમાં આપ મુકાયા છો એ પરિસ્થિતિને અનુકૂળ તો થવું જ પડશે ને? ગોકુળને ભૂલશો તો જ મથુરાની રાજ સંપત્તિમાં આપને આનંદ આવશે. ઉદ્ધવ, હું જાણું છું કે ગોકુળને ભૂલું તો જ અહીં આનંદ આવે, પણ વ્રજ મારાથી ભૂલાતું નથી. જેમ જેમ ભૂલવાનો પ્રયત્ન કરું છું એમ એમ એ બમણું યાદ આવે છે. પ્રેમ અન્ય છે, એ મને યાદ કરતા હશે, હું એમને યાદ કરું છું. અમારી વચ્ચે એવા અઢીટ તાર સંધાયેલા છે કે જેવી દશા એમની ત્યાં છે એવી દશા અહીં મારી છે. પ્રભુ, આપ તો સર્વના હૃદયમાં સમાન ભાવે વિરાજો છો, કોઈ પણ પ્રાણી પંચભૂતથી પૃથક હોઈ શકે નહીં, એમ આપ પણ કોઈથી અલગ રહી શકો નહીં. ગોપ ગોપીઓનો હૃદયમાં આપ સદાય નિવાસ કરો છો, આ વાતનો એમને અનુભવ ન થતો હોય તો એ એમનું અજ્ઞાન છે. એ તો ગોકુળના ગામડિયા છે, ગમાર છે, એ તો ભૂલ કરે, પરંતુ સમજુ જ્ઞાની અને સાણા થઈને આપ શા માટે ભૂલ કરો છો? ઉદ્ધવ, તું એમ કરને, તું અહીંથી વ્રજમાં જા, સૌ વ્રજવાસીઓને એવો ઉપદેશ કર કે તેઓ મને ભૂલી જાય, અને એ લોકો મને ભૂલી જાય તો જ હું એમને ભૂલી શકું. પ્રભુ, વ્રજવાસીઓને બસ આટલું જ સમજાવવાનું છે ને? અરે શ્યામ સુંદર, માટે તમે આટલો બધો સંતાપ શા માટે કરો છો? એ તો સર્વગત, સર્વ અંતર્યામી તથા સર્વવ્યાપી છે. જે તમારા હૃદયે વસ્યો છે તેને તમે દૂર ગયેલો માનો છો? તમે જરા ધ્યાનથી જુઓ, એ તો અંતરમાં જ બેઠો છે. ઉદ્ધવજી, જે વાત તમે સમજ્યા છો એ વાત એમને જઈને સમજાવો. આપ તો મારા અત્યંત સુહૃદ મંત્રી અને પરમ આત્મીય છો, આપ આજે જ વ્રજમાં જાઓ. મારા વિયોગમાં દુઃખી થઈ રહેલા માતા પિતાને, વાલબાલોને, વ્રજવનિતાઓને મારી કુશળતાના સમાચાર આપીને સાંત્વન આપો. સૌને જ્ઞાનભરી વાતો કરીને સમજાવો. પ્રભો, એ વ્રજ વનિતાઓ કંઈ ભણી ગણી છે ખરી? મારી જ્ઞાન વાતો એ કઈ રીતે સમજી શકશે? ઉદ્ધવ, એની તો મને કંઈ જાણ નથી. એટલું જાણું છું કે એમના ચિત્ત સદાય મારામાં લાગેલા રહે છે. સૂતા, જાગતા, ઉઠતા, બેસતા, હરતા ફરતા દરેક ક્રિયા કરતી વખતે એમને મારું જ સ્મરણ રહ્યા કરે છે. એમનું મન કહો તો હું જ છું, પ્રાણ કહો તો હું જ છું. એક દિવસ હું એમને મળીશ એ આશાએ જ એ પ્રાણ ટકાવી રહ્યા છે. મારે માટે તેઓએ સર્વસ્વનો ત્યાગ કર્યો છે, એટલા માટે જ મને પણ એમની ચિંતા થયા કરે છે. જે લોકો મારે માટે લૌકિક તેમજ પારલૌકિક ધર્મનો ત્યાગ કરે છે એમના યોગ ક્ષેત્રની જવાબદારી મારે જ ઉઠાવવી પડે છે. પ્રભો, આપે એ વ્રજવાસીઓને એવું સમજાવ્યું છે ખરું કે હું ગટગટનો વ્યાપક છું, સર્વના અંતઃકરણમાં સમાન ભાગે રહું છું. ઉદ્ધવ, પ્રેમના સાગરમાં જ્ઞાન ડૂબી જાય છે. સાચા પ્રેમીઓને જ્ઞાનની વાત કદીએ રૂચતી નથી. મને જ્ઞાની થવા કરતાં પ્રેમી થવું વધુ ગમે છે. હજી તમે વ્રજવાસીઓના પ્રેમથી અજ્ઞાત છો એટલે તમને આ જ્ઞાનની વાતો સૂજે છે. ત્યાં જશો ત્યારે પ્રેમનું તત્વ હાથ લાગશે અને ત્યારે મથુરામાં રહેવું તમને ગમશે નહીં. જ્ઞાની થવું સહેલું છે પણ પ્રેમી થવું અઘરું છે. ઉદ્ધવ, વાતોમાં અને વાતોમાં સવાર થવા આવ્યું. અહીં પરની કિંમત નથી. ત્યાં વ્રજવાસીઓને એક એક પર યુગ યુગ જેવી જતી હશે, માટે જલ્દી જલ્દી ત્યાં પહોંચી જાઓ. જે રથમાં અક્રૂરજી મને અહીં લાવ્યા હતા એ જ રથમાં બેસીને તમે વ્રજમાં જાઓ. વ્રજવાસીઓને સમજાવવામાં સફળતા મળશે કે નહીં એ બાબતમાં ઉદ્ધવજીને કંઈક શંકા થઈ, એટલે ધીમે રહીને કહ્યું, પ્રભો આપ આજ્ઞા કરો છો એટલે હું વ્રજમાં જઈશ, વ્રજવાસીઓને સમજાવીશ, પણ આના કરતાં આપ જાતે જ એક પત્ર લખી નાખો તો. એક દૂત પત્ર પાઠવા જશે, એ પત્ર વાંચશે, આથી સૌને મિલન જેટલો આનંદ થશે. ઉદ્ધવ, પત્ર એ પત્ર છે, પત્રમાં લખાય છે એ બધું સાચું હોતું નથી. પત્રમાં આપણે લખીએ છીએ કે હું હર ઘડી યાદ કરું છું, પણ હર ઘડી કોઈ કોઈને યાદ કરતું નથી. પત્ર લખવા કરતાં તમારા જેવો કોઈ જ્ઞાની જાય તો સૌને સારી રીતે સમજાવે, સાંત્વન આપે. અને મેં પત્ર લખવાનો અનેક વાર પ્રયત્ન કરી જોયો હતો, પરંતુ પત્રમાં શું લખવું એ જ મને સૂજ્યું નહીં. કેટલીય વાર મૈયાને પત્ર લખવા બેઠો પણ મૈયાનું સંબોધન કરતાં જ હૃદય ભરાઈ જાય, કલમ ધ્રુજવા લાગે, આંખોમાંથી અશ્રુ વહેવા લાગે. આવી દશામાં પત્ર લખાય પણ કેવી સી રીતે? કારજું કઠણ કરીને પત્ર લખું તો માને શું થાય? મારો કનૈયો હવે મને પત્રથી સમજાવવા બેઠો. એને પત્ર લખવાની ફુરસદ મળે છે તો અહીં આવવાની ફુરસદ કેમ મળતી નથી? સાચું કહું ઉદ્ધવ, હૃદયના ભાવને પત્રમાં વ્યક્ત કરી શકાતો જ નથી. પ્રેમની ભાષા નિરાળી છે. પત્ર પાઠવવા કરતાં તમે જાતે ત્યાં જાઓ. તમે જ્ઞાની છો, બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપીને વ્રજવાસીઓ મને ભૂલી જાય એવું કંઈક કરતા આવજો. ઉદ્ધવજીને વ્રજમાં જવાની ઈચ્છા ન હતી, છતાં પ્રભુએ અતિ આગ્રહ કર્યો એટલે જવા માટે તૈયાર થયા. જ્યાં વસ્ત્રો પરિધાન કરવા માંડ્યા ત્યાં શ્યામ સુંદરે અટકાવ્યા. ઉદ્ધવજી, તમે તમારા વસ્ત્રો પહેરીને વ્રજમાં જશો તો તમારી વાત કોઈ કાને નહીં ધરે. પ્રભો, આ કેવું? ઉદ્ધવજીને પરમ આશ્ચર્ય થયું. વ્રજની ગોપિકાઓ મારા સિવાય કોઈ પરપુરુષને આંખથી જોતી નથી, વાત કરતી નથી. તમારા અંગ પર મારું પિત્તાંબર જોશે, વૈજયંતી મારા જોશે, મોરપીછનું મુકુટ જોશે તો વ્રજવાસીઓને ખાતરી થશે કે આ મારો શ્યામ સુંદરનો લાડીલો સેવક છે. તો જ સૌ તમારી સામે જોશે અને બોલાવશે. ઉદ્ધવને શ્યામ સુંદરની વાતમાં તથ્ય લાગ્યું. શ્યામ સુંદરે આપેલું પ્રસાદીનું પિત્તાંબર ધારણ કર્યું, ગરામાં વૈજયંતી મારા નાખી, માથે મોરપીંછનો મુકુટ ધર્યો, કપાળમાં સુંદર તિલક કર્યું, કાનમાં કાચનારના પુષ્પો ખોસ્યા. ઉદ્ધવને જોતા જ શ્યામ સુંદર આનંદિત થયા અને બોલ્યા, અરે ઉદ્ધવ, તું તો અસલ મારા જેવો જ લાગે છે. મારો અને તારો વાન પણ સરખો છે, વય પણ સરખી છે, વસ્ત્રો પણ સરખા છે. તને જોશે અને સૌને હું યાદ આવીશ. ઉદ્ધવજીએ વંદન કરી પ્રભુની રજા માગી. પ્રભુ પ્રેમ વિવર બની ગયા. એમને છાતી સરસા ચાપીને મસ્તક ખભા પર ઢારી દીધું. અશ્રુધારાથી ઉદ્ધવનો ખભો ભીંજાઈ ગયો. પ્રભુને શાંત પાડીને ઉદ્ધવ રથ પાસે આવ્યા. અશ્રુભીની આંખે પ્રભુ પણ પાછળ પાછળ દોડ્યા આવતા હતા.